वेद वचन मुनि मन अगम। ऋषियों ने पण, ज्ञानियों ने, तपस्वियों ने पण अगम्य, जे न समझी शकाय एवं अगम अने गुरुगम। गुरुगम होय ते जाने, जेने गुरुगम होय तेने कहिए। गुरुगम नो केम आवे तोल, ए जे गुरुगम अने अगम, अगम्य जे न समझी शकाय, समझ में न आवे, जो समझ में नहीं आता उसका नाम ही है अगम। अहिया तुलसी जी खूब सरस बात करी कि आवड़ा मोटा भगवान जेने समझवा माटे, जेने पामवा माटे ऋषि मुनियोना मन वेद वचन अने मुनि ना अगम्य नी अंदर आवा वाला, जे वेद ना वचन मा पण न आवी शके, नेति नेति कही जा सुगन करही निरंतर गान, ये परमात्मा छे। अने वेदना वचनो अने ऋषियो जेने निराकार थी ओहंग सोहंग थी जेने जपे छे, ए चैतन्य परम चैतन्य छे। वेद जेने जानी शकतो नथी, वेद न पावही पार। એટલે અહીંયા વેદ મુનિ વચન વેદ અગમ, વેદના ન સમજી શકાય એવા મંત્રોથી જે ભગવાન પ્રાપ્ત થઈ શકતા નથી, તે પ્રભુ કરુણાયન, એ પ્રભુ કરુણાનો ભંડાર, કરુણાનો નિધાન, કે જેને મોટા મોટા વિદ્વાનો વેદની ભાષાને તો સામાન્ય માણસ તો ઉકેલી જ ન શકે, ભણેલો એને સમજી ન શકે, વિદ્વાન પંડિત એને પામી ન શકે, એવા વેદો પણ પ્રભુની એ પરમ મૂર્તિને એને એની અગમ્ય વ્યાપકતાને જે નથી દેખાતો છતાંય છે, જે જન્મતા પહેલા જે સ્થિતિ હતી અને મૃત્યુ પછી જે સ્થિતિ રહેવાની છે, એ જ અવ્યક્ત આ શરીર, આ જન્મ એ મૃત્યુ પછી અવ્યક્ત થઈ જવાનો છે, અવ્યક્ત એ જ સાચું સ્વરૂપ છે। જન્મ પહેલા પણ એ અવ્યક્ત હતો જ અને મૃત્યુ પછી પણ અવ્યક્ત રહેવાનો જ છે, પણ જે મધ્યમાં નિધનાન્યેવ, કે જે નાશ પામવાનું છે, આ દેખાય છે તે વ્યક્ત મધ્યાનિ ભારત। ભગવાન ગીતાની અંદર સરસ વાત કરે છે અર્જુનને, અર્જુન આ વચ્ચે જે દેખાય છે ને, એ બધું જ પેલે પાર અને આ પારની વચ્ચે જે છે એ અવ્યક્ત છે, અને એ અવ્યક્ત એ જ સાચું અને સત્ય છે, પણ એ અગમ્ય છે, એને પામી શકાય, અવ્યક્તની અનુભૂતિ કરી શકાય। સદગુરુ મોય આન મિલે તબ આત્મ દર્શન પાયા, એ આત્મદર્શન ત્યારે મેળવી શકાય, પણ શાસ્ત્ર કી સાખે સમજ ગયા હતા, ભલે શાસ્ત્રો ગ્રંથો વાંચીને સમજીએ, પણ મન મેરા ન માના, મન માનવા માટે સ્વીકારવા માટે તૈયાર ન હોય। એટલે શાસ્ત્રોની વાતો ન સમજાય, મેરા મન ન માના, એને અગમ કહ્યું, અગમ્ય। ગમ પડે છે કે ના ભાઈ, આમાં કઈ મારું મન, મારી ચાંચ ડૂબતી નથી, એને કહેવાય અગમ્ય। તો એ અગમતા, એ ન સમજી શકાય એવી સ્થિતિ, એને શોધવું મુશ્કેલ પડે. આત્માને ડાયોગ્નોસિસ કરવો હોય તો થેટોસ્કોપ પણ કામ ના લાગે. હૃદયનો જાણકાર એ પણ એને હૃદયમાંથી ન શોધી ન મેળવી શકે, પણ છતાં એ છે, છે છતાંય નથી દેખાતો, અને દેખાય છે છતાંય આ શરીર એ ક્યારેક અવ્યક્ત થઈ જવાનું છે. એટલે અગમ્યની બાબતને સમજાવવા માટે જેને ઋષિઓ અને વેદો પણ પાછા પડે, નેતિ નેતિ કહી દે છે, તો એ અગમ્ય વેદ વચન મુનિમન અગમ્ય, કે વેદોના વચનો પણ નથી પામી શકતા, ઋષિઓ પણ એને નથી પાર ઉતરી શકતા. કેવી રીતે ઉતરી શકાય? પ્રભુની અગાધતા કેટલી છે! આકાશનું તળિયું શોધવા જાવ જોઈએ, આકાશની ઉડાણ એને ઉડાણ માપી આવો જોઈએ, કોઈ કાળે માપી ના શકાય. જેટલા આકાશમાં ઉડો એટલું આકાશ અંદર ઊંડે ઊંચું જતું રહે, ઊંચું જતું રહે. આપણે જાણીએ આકાશ ખૂબ ઊંચું છે, પણ 35,000 ફીટની ઊંચાઈએ ઉડનારને પૂછો જોઈ ત્યાંથી આકાશ કેટલું દેખાય છે, કેવું દેખાય છે, એવું ને એવું. તો જેમ આકાશની અગમ્યતા છે, અગાધતા છે, એવી જ ઈશ્વરની અગાધતા છે. અનંત છે, નિરંતર છે, એનો અંત નથી, છતાંય એની એની ઉપસ્થિતિ છે. આકાશ અમાપ છે, છતાંય એનો રંગ દેખાય છે, એ દ્રષ્ટિમાં આવે છે. એવી રીતે આત્મા પણ, ચેતના પણ આપણા પોતામાં છે, અગમ્ય છે, પણ જ્યારે એની તરફ દ્રષ્ટિ કરવામાં આવે, અંતર્મુખ થવામાં આવે ને, ત્યારે જોઈ શકાય છે. આપણે આકાશમાં કેટલી વાર જોઈએ છે, કેટલો એવો પ્રસંગ પડે છે આકાશમાં જોવાનો? નથી પડતો. જે ફ્લેટમાં જ રહેતા હોય, બંગલામાં રહેતા હોય, એને આકાશ કેવું છે ખબર ના પડે. તો પ્રભુની અગાધતા માત્ર આ શરીરમાં જ રહેવાથી એને શું ખબર પડવાની હતી? આ શરીર એ જ ઊંચું, પણ શરીરની બંને બાજુની સ્થિતિ, આગળનો છેડો ને પાછળનો છેડો, એ અગમ્ય છે, અવ્યક્ત છે. તો એ અવ્યક્તને સમજવા માટે વેદો અને ઋષિમુનિઓના મન પણ પાછા પડી જાય, તે પ્રભુ, એ પ્રભુ કરુણાનો નિધાન અને સૌની ઉપર કૃપા કરનારો, સહજ ભાવથી પ્રસન્ન થનારો. પેલા વનવાસીઓ, એ વનવાસીઓની વાતો સાંભળીને પ્રભુ અમે તમારી સેવા કરીશું, જે કહેશો એ બધી જ સેવા કરીશું, તમે સહેજ પણ સંકોચ રાખશો નહીં, અમે તમારા જ છીએ. અરે તમને આ બધું આખું વન બતાવીશું, જોજો તો ખરા વન કેટલું સુંદર છે. હવે જે પ્રભુ આખા જગતનું નિર્માણ કરનારો હોય એની અગાડી કે તમને આખું વન બતાવીશું, પશુઓ બતાવીશું, પક્ષીઓ બતાવીશું, અરે તમને શિકાર ખેલતા શીખવાડીશું, એટલે સુધી કહ્યું ભગવાને. ભગવાન સ્વયં કહેતા હે કાલોસ્મી લોકક્ષયકૃત પ્રવૃદ્ધો, આ સમસ્ત સૃષ્ટિનો કાળ તે હું છું અને બધાને ગળી જનારો એવું છું. તો જે આ રીતે જગત આખાનું જ સર્જન કરનાર અને એને પોતાના સમાવનાર, એને વળી શિકાર કોણ ખેલવાનું શીખવાડવાનું? પણ બાળકની ભાષાની માફક જેમ બાપ સાંભળે, બાપ ગમે એટલો મોટો હોય, સમર્થ હોય, સત્તાધીશ હોય, પણ પોતાના સંતાનોની આગળ એ પણ એવો જ નાનો બની જાય અને કાલી ઘેલી ભાષામાં એની સાથે પોતે બોલવાને ગાવા લાગે. દુલુ બ્રહ્મા દુલુ વિષ્ણુ એ પણ કરવા લાગે, બોલ જોઈ એને શીખવાડતા. તો આ જે કાલી ઘેલી ભાષા ભગવાને વનવાસીઓની સાંભળી, વચન કિરાત અને કેસ, ભગવાન પ્રેમથી સાંભળે છે. આપણે કંટાળી જઈએ. એક વૃદ્ધ વડીલ ઘરમાં હોય અને એની કંઈક વાત સાંભળવાની હોય ને, તો તરત એને ઉતારી પાડે, એનું અપમાન કરી નાખે. દશરથાના મના બોલજો નહીં, હમણાં બકબક ના કરશો. અરે આવડો મોટો જગતનો બાપ એ વનવાસીઓની કાલી ઘેલી ભાષાને પ્રેમથી સાંભળતો હોય તો એ જનેતા એ બાપ એની વૃદ્ધાવસ્થાની વાતને સાંભળતા તમને શું દુઃખ થાય? સામર્થ્ય કેળવવું પડે. જો વનવાસીઓના આવા વચનો આવી વાતો સાંભળતા પ્રભુ સહેજે થાકતો ન હોય, કંટાળતો ન હોય, તો સંતાને પોતાના મા બાપની વૃદ્ધાવસ્થાની ભાષા સાંભળતા ગમે તે બોલે, એનાથી કેવી રીતે અકળાવાય? અહીંયા ભગવાન સ્વયં વચન કિરાતન કે સુનત સાંભળે છે, પ્રેમથી સાંભળે છે, હસતા હસતા સાંભળે છે, સહેજ પણ કંટાળા વગર. જેમી પીતુ બાલક બેન, જેમ બાપ પોતાના નાના બાળકના વચનો સાંભળે છતાંય કંટાળે નહીં, છતાંય થાકે નહીં, એની સાથે ઉડતો હસીને પ્રેમથી વાલને વાત્સલ્યથી વાત કરતો.